તારીખ 30/3/1987, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 69 અને 70 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 55.
યથાર્થતા અથવા યોગ્યતા પ્રાપ્ત કરવા પ્રયોજનનું લક્ષ્ય રાખવું એ પણ ઉપાય છે. એ વિષયમાં અહીંયા ટૂંકામાં સંક્ષેપમાં અસ્થિ નાસ્તિથી વાત કરી છે. પ્રયોજન તો એક આત્માનું જ રાખવું. આત્મહિત કેમ થાય એ વિષયમાં તીક્ષ્ણ અને સૂક્ષ્મ ઉપયોગ હોય અથવા એ દ્રષ્ટિકોણ સદાય નિરંતર ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે સાથે જ હોય તો યોગ્યતાની પ્રાપ્તિ હોય છે, અથવા આત્માર્થતા પ્રાપ્ત હોય છે. પ્રયોજન તો ક્યાંય ને ક્યાંય તો નિર્ણય કરેલો જ છે કે આ મારા પ્રયોજનનું કારણ છે. જ્યાં જ્યાં સુખ બુદ્ધિ છે, જીવને સુખનું પ્રયોજન છે, અને જે રીતે એને જાણે અજાણે વિપરીત નિશ્ચય કર્યો છે, એ દ્રષ્ટિકોણ સદાય એને સાથે જ રહે છે. એટલે એ તર્ક કરવા યોગ્ય નથી કે પ્રયોજન કેવી રીતે, પ્રયોજનનું લક્ષ્ય અથવા દ્રષ્ટિકોણ નિરંતર ચાલુ રાખો એ કેવી રીતે કરવું, કેમ કે એ થઈ જ રહ્યું છે. સંયોગમાં રાગમાં સુખ છે એવી માન્યતાથી ને એવા નિશ્ચયથી એ દ્રષ્ટિકોણથી જ પરિણમન ચાલે છે. સહજપણે એ પરિણમન એ રીતે જ વર્ત્યા કરે છે. હવે અહીંયા એમ કહે છે કે તું દેહાદી સ્વરૂપ નથી, રાગાદી સ્વરૂપ નથી, જ્ઞાન સ્વભાવી એક આત્મા છો, તો તારા હિત હિત, એ તો આગળ આવી ગયું, શાંતિમાં હિત હિત છે. શાંતિ છે એ લાભદાયક છે. 67માં તો આત્માને શાંતિ રહે એ આત્માનું હિત છે, આત્માને અશાંતિ રહે તે આત્માનું અહિત છે. એ દ્રષ્ટિકોણથી આત્મશાંતિને મુખ્ય રાખીને, નિર્દોષતાને મુખ્ય રાખીને, કે શાંતિ અશાંતિને દોષ નિર્દોષતા સાથે અવિનાભાવી સંબંધ છે. જ્યાં જ્યાં દોષ છે ત્યાં ત્યાં દુઃખ અને અશાંતિ છે, જ્યાં નિર્દોષતા પ્રગટે છે ત્યાં સુખ અને શાંતિ પ્રગટે છે. આ વિનાભાવી ભાવો છે. એટલે એ પ્રયોજન રાખવું, એક જ પ્રયોજન રાખવું, એક આત્માનું જ પ્રયોજન રાખવું, આત્માની સુખ શાંતિ અને નિર્દોષતાનું જ પ્રયોજન રાખવું, એ જ હિતરૂપ છે એટલે હિતનું જ પ્રયોજન રાખવું, આ હિત અહિતનો દ્રષ્ટિકોણ છે. એ દ્રષ્ટિકોણથી આગળ વધાય છે. આ પ્રકારના અસ્થિરૂપ પરિણમનથી, એટલે જે આત્માના હિતનો રસ લાગે, આત્મભાવનો રસ લાગે, આત્મસ્વભાવનો રસ લાગે, ત્યાં વિભાવનો રસ નીતરી જાય છે. વિભાવનો રસ ટાળવા માટે કોઈ ત્યાગ વૈરાગ કરે છે તો પણ વિભાવનો રસ ટળતો નથી. સાચા ઉપાયને નહીં જાણવાથી બાહ્ય પદાર્થને આશ્રય વિભાવરસ તીવ્ર થાય છે. તો એ વિભાવરસ મટાડવાનો ઉપાય કરે છે કે બાહ્ય પદાર્થને છોડી દો, એનો ત્યાગ કરો. પણ એ ખરો ઉપાય નથી, સાચો ઉપાય એ નથી. ત્યાગ થાય છે બાહ્ય પદાર્થનો અને રસ રહી જાય છે, તેથી કાર્યની સિદ્ધિ થતી નથી. એ બાહ્ય ક્રિયામાં રોકાય છે અને અંદરમાં વિભાવરસ છે એ એવો નહીં ઓળી જાય છે. અહીંયા એમ કહે છે કે આત્માનો રસ લાગે, આત્માનું જ લક્ષ્ય રહે, પ્રયોજનનો વિષય છે, એ બે પ્રકારે વિચારવા યોગ્ય છે. એક તો પર્યાયાશ્રિત વાત છે, એ સુખ દુઃખ અને શાંતિ એ શાંતિની છે, પવિત્રતા અને દોષની વાત છે, ત્યાં પ્રયોજનનો વિષય લાગુ પડે છે. અને આશ્રય કરવા માટે એક પોતાનો આત્મ સ્વભાવ છે, એટલો જ પ્રયોજનભૂત વિષય છે કે જે આત્મ સ્વભાવ એક સમયની વર્તમાન અવસ્થાથી પણ રહિત છે. ત્યાં જે પ્રયોજનનો વિષય, પ્રયોજનભૂત વિષય છે, એમાં પર્યાય તત્વ નથી. અહીંયા પર્યાયમાં પ્રયોજન છે. આમ બે પ્રકારે પ્રયોજનનો વિષય વિચારવા યોગ્ય છે. અને ઉપદેશમાં જ્યાં જે કહેવા માગતા હોય તે વાત સમજવા યોગ્ય છે. અહીંયા પ્રયોજન તો એક આત્માનું જ રાખવું, એમાં બંને વાત લાગુ કરી શકાય કે એક આત્મ સ્વભાવ છે એ જ પ્રયોજનભૂત છે, એટલું લક્ષ્યમાં રાખવું. અવસ્થાની અપેક્ષાએ આત્મામાં દોષ ઉત્પન્ન ન થાય, આત્માનું અહિત ન થાય અને હિત સધાય, એવું જે પ્રયોજન છે એટલું જ પ્રયોજન રાખવું. આથી બહાર એનું પ્રયોજન ક્યાંય નથી. બે રીતે વિચારી શકાય છે. વાત તો એવી રીતે કરી કે પ્રયોજન તો એક આત્માનું જ રાખવું, એમ વિચારી શકાય કે એક મારો શુદ્ધ આત્મા એ જ મને પ્રયોજનભૂત છે, આ સિવાય આ જગતમાં મને કાંઈ પ્રયોજનભૂત નથી. અને જે પ્રયોજનભૂત છે તે જ મને મુખ્ય છે, બાકીનું બધું મને ગમે છે. તો પ્રયોજનભૂત એવું જે ધ્રુવ તત્વ, પારિણામિક ભાવ સ્વરૂપ તત્વ, એની મુખ્યતામાં વર્તમાન સમયની પર્યાય પણ ગમ છે. એવી રીતે એની
મુખ્યતા,
જેનું લક્ષ્ય હોય એ મુખ્ય રહે અને બાકી બધું ગૌણ રહે. હવે આવું ધ્રુવ જ્યાં મુખ્ય થાય છે ત્યાં વર્તમાન અવસ્થામાં અવિવેક થતો નથી, કેમ કે લક્ષ્ય કરનાર ઉપર પરિણામ છે. તો પરિણામની અંદર શાંતિ અશાંતિ, સુખ દુઃખ, પવિત્રતા નિર્દોષતા અને દોષ એ બધી સમજ આવે છે એક ધ્રુવના આશ્રયમાં. એટલે પર્યાયનું જે પ્રયોજન છે એ આપોઆપ સધાય છે ધ્રુવના આશ્રયમાં. તેથી જે ભાવનાથી, એ આત્મહિતની ભાવનાથી જે પ્રવેશ કર્યો હતો ધર્મના ક્ષેત્રમાં, એ ભાવનાને અનુરૂપ એનું કાર્ય થાય છે અને પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવું જે ધ્યેય છે, એ ધ્યેયમાં, એ ધ્યેયના લક્ષ્ય આગળ વધવામાં આવે છે. એટલે યથાર્થ પ્રયોજનમાં બંને વાત સાથે હોય છે. દ્રષ્ટિના વિષયભૂત આશ્રય તત્વ પણ એમાં હોય છે અને પોતાની અવસ્થાની અંદર પ્રયોજન સિદ્ધ થાય છે કે નહીં, નિર્દોષતાનું, પવિત્રતાનું, દોષ ટળે છે કે નહીં, દોષનો અભાવ થાય છે, ગુણ પ્રગટે છે, એ પણ સહેજે સહેજે જ્ઞાનમાં રહે છે. અને એ પ્રયોજન એટલું મુખ્ય થતું નથી કે જેને લઈને એનો આશ્રયનો વિષય ગૌણ થાય એવું બનતું નથી.
બરોબર,
આશ્રય ત્રિકાળીનો કરવા જતાં પરિણામ બધું બેલેન્સ રહે છે, સપ્રમાણ રહે છે, કોઈ વિષય અસમ્યક થતો નથી, પરિણમન બધું સમ્યક પ્રકારે ચાલવા લાગે છે.
મૂળ તો 100% સાચો છે, ગમે છે, પણ હવે થતું નથી.
આ થતું નથી તો કંઈક થાય છે તો ખરું, કે પરિણમ્યા વગરનો છે. હે, તો જ્યાં થાય છે ત્યાં કેમ આમ થાય છે એની તપાસ કરવી રહી,
તપાસ કરવી રહી
તો તરત ખબર પડશે કે આમ થવાનું કારણ શું છે, એ સમજાઈ જશે. ક્યાં ભૂલ થાય છે, કેવી રીતે ભ્રાંતિ થાય છે, આત્માના સુખનું આત્માના હિતનું લક્ષ રહેતું નથી તો બીજા હિતનું લક્ષ તો ઊભું છે, એ પરિણમે છે. તો અહીંયા એને ક્યાંય અચકાટ આવ્યો, એ અકાર્ય છે. પ્રયોજનભૂત કાર્ય છે, એ કર્તવ્ય છે અને એ સ્વીકાર્ય છે. તો બીજું કાર્ય થયું, આ વાત સાંભળી ક્યારે? એક ભાવશ્રુતના વિષયમાં આવ્યો એક વિચાર છે કે શ્રુત એટલે સાંભળવું. કેવી રીતે સાંભળવું? કે ભાવથી સાંભળવું. ભાવથી સાંભળવું, કેવા ભાવથી સાંભળવું? કે સાંભળતી વખતે એને એવું રૂચે, એવી ભાવના આવે કે બસ આમ જ થવું જોઈએ, આમ જ હોવું જોઈએ, એવી એની ભાવના તીવ્ર થાય. જો સાંભળતી વખતે એને ભાવથી સાંભળ્યું હોય તો ભાવથી સાંભળ્યું છે એનો પુરાવો, એની સાબિતી એ છે કે ઉદયિક ભાવના રસમાં ફેર પડ્યા વિના રહે નહીં. કેમ કે વિરુદ્ધ વિષય છે, જે સંસારિક પરિણામો છે ઉદય ભાવ રૂપ, એનાથી આ વિરુદ્ધ વિષય છે. તો તે એનો રસ લીધો, ભાવથી સાંભળ્યું એટલે એનો રસ લીધો, સાંભળવું, વાંચવું, ચિંતન કરવું, વિચારવું, મંથન કરવું, એમાં મુખ્ય દોર તો રસ લેવાનો છે. જે સત્શાસ્ત્રમાં અથવા જે મહાપુરુષોના સત્પુરુષોના વચનામૃતો છે એ સંબંધીનો વિચાર ચાલે છે ત્યારે એનો રસ કેટલો કેળવાય છે એના ઉપર એથી વિરુદ્ધ વિષયમાં નિરસ થવાનો આધાર છે. જ્યાં સુધી એને વિભાવનો રસ મોળો પડે નહીં ત્યાં સુધી આ બધું, જેમ બીજાઓ બાહ્ય ક્રિયા કરે છે એમ આ પણ વાંચન વિચાર શ્રવણની બાહ્ય ક્રિયા થઈ પડશે. એ બાહ્ય ક્રિયા છે, એનાથી કાંઈ કાર્ય સિદ્ધિ થતી નથી. જેમ ઘણો ક્રિયાકાંડ કરનારની પ્રકૃતિ એવી નીવી રહે છે, કોઈ વાર તો બગડી પણ જાય છે. ક્રિયાકાંડી જોવામાં આવે, ઘણો ક્રિયાકાંડ કરે પણ એને બોલાવાય
નહીં,
એને બતાવશો નહીં, તો એનું કારણ શું? કે એને આત્મલક્ષ નથી, પ્રયોજનનું એને આત્માનું પ્રયોજન, આત્માના પ્રયોજન ઉપર એને લક્ષ નથી. ક્રિયા બહુ સાવધાનીથી કરે, ચોખ્ખી કરે, પણ આત્મલક્ષ નથી. એમ વાંચે સાંભળે પણ આત્મલક્ષ નથી તો એ પણ બાહ્ય ક્રિયા થઈ જશે. કથા સુણી સુણી ફૂટ્યા કાન જેવું થાય, બેરાશ આવે ત્યાં સુધી સાંભળ્યા કરે, વૃદ્ધ થાય ત્યાં સુધી. કારણ કે એને આત્માનું પ્રયોજન છે એ વાત એને લક્ષમાં રાખી નથી. ભાવથી સાંભળ્યું નથી, ભાવ શ્રુત થયું નથી. અને ભાવથી શ્રુત થાય તો એના ચાલતા ઉદય ભાવના પ્રયોજનમાં નિરસતા એવા વિના રહે નહીં ત્યાં. અને જો રસ વધે, નિરસતા ન આવીને રસ વધે તો એને આંચકો લાગ્યા વિના રહે નહીં. માણસ કહે છે નુકસાન થાય તો માણસને અંદરમાં આંચકો લાગે છે, હિચકિચાટ ઊભો થાય છે, અચકાટ ઊભો થઈ જાય છે, આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ. એટલો એને જે અનાદિથી ચાલતું જે ધારાવાહી ઉદયભાવનું પરિણામ છે એમાં ફેર પડે. વિભાવનો રસ અહીંયા તો કે છે કે નીતરી જાય, જો આત્માનો રસ લાગે
લાગે
તો ત્યાં એને વિભાવનો રસ નીતરી જાય છે. પદ્મનંદી આચાર્ય દેવ તો કેટલી બધી વાતને ભજન આપ્યું છે કે જો એક વાર પ્રસન્ન ચિત્ત થી આત્માનો રસ લાગે, આત્માને સાંભળે, ભાવિ નિર્વાણ ભાજનમ, ભવિષ્યમાં એ નિર્વાણનું પાત્ર છે, સમ્યક દર્શનનું પાત્ર છે, એમનો મોક્ષનો એ પાત્ર જીવ છે, અધિકારી જીવ છે. આત્માનો સ્વભાવ પ્રસન્ન ચિત્તથી સાંભળે છે, આત્માનો સ્વભાવ રસથી સાંભળે છે, આત્મ સ્વભાવ સાંભળતા એને અંદરથી અંદરથી રસ આવે છે, અંતરમાંથી રસ આવે છે, મોક્ષનો પાત્ર જીવ છે. નિયમથી એ ભવ્ય છે એમ કીધું છે. અને આ વિભાવનો રસ છે એ એક જ જીવને સન્માર્ગમાં વળવા માટે, સન્માર્ગની પ્રાપ્તિ માટે આ એક જ પ્રતિબંધક કારણ છે, આ એક જ અવરોધક કારણ છે, જે એનો વિભાવ રસ છે એ જ એને ખરેખર બંધ તત્વ છે, એ જ એને બાંધે છે, રોકી રાખે છે, અટકાવે છે. આ એક જ પ્રતિબંધ છે, બીજો કોઈ પ્રતિબંધ નથી. એ નીતરી જાય છે બસ, જ્યાં રસ્તામાંથી આડશ નીકળી ગઈ, રસ્તો સુલભ સહજ સુગમ થઈ પડે છે માર્ગ એને. આટલું ટૂંકું છે યથાર્થપણે આ માર્ગ ગ્રહણ કરવા માટે, જે યથાર્થતા અને યોગ્યતા આવવી જોઈએ એના માટે તો આટલી જ વાત છે ખરેખર. પછી વિસ્તાર એનો ગમે એટલો કરો, પણ એ પોતાના આત્મહિતનું પ્રયોજન એ પૂર્વક જ્યાં એ જાગૃતિમાં આવ્યો ત્યાં એને વિભાવ રસ છે એ મંદ પડી જશે. જ્યાં વિભાવ રસ મંદ પડે છે ત્યાં એની સિદ્ધિ અસર દર્શન મોહ ઉપર આવે છે. દર્શન મોહનો એનો રસ કપાય છે, મિથ્યાત મંદ પડે છે, અને વિભાવ રસ છે એ જ જ્ઞાનને મલિન કરનારો ભાવ હતો. અહીંયા યથાર્થ ભૂમિકા થતાં એના જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું અવલોકન થવા અર્થેનો નિર્મળતા પ્રગટ થાય છે. પૂર્વ ભૂમિકામાં આ રસ નીતરે છે ત્યાં. આટલામાં તો બધું આવી જાય છે, પ્રયોજન અને વિભાવ રસ બેને સીધો સંબંધ છે. રસ ફીકો પડ્યો કે એને પછી ક્યાંય રૂચવાનો રસ આવવાનો પ્રશ્ન રહેતો નથી. કોઈ પણ પ્રકારનો જે જીવને પૂર્વકર્મને વશ જે કોઈ પ્રકારનો ઉદય હોય એમાંથી રસથી નિરસપણાને પામે છે. દાખલા તરીકે વિભાવ રસ એટલે એનો રસ અને રસ ના આવે, રસ એકદમ ઓછો થઈ જાય. જે સુખના નિમિત્તભૂત પ્રસંગો હતા, પદાર્થો હતા, પહેલાં જે પૂર્વે રસ આવ્યો હતો એને અનુભવ છે. રસ ફીકો પડે એનો, એને કંઈ ખબર ન પડે, એને અનુભવ ન થાય, એનો ખ્યાલ ના આવે, એવું ન બને, આવે જ આવે.
આત્મરસ થાય,
બંને સાથે સાથે છે. આત્માનો રસ અને વિભાવ રસ પ્રતિપક્ષભૂત છે, એકના સદભાવમાં બીજાનો અભાવ થાય છે. વિભાવ રસના સદભાવમાં આત્મરસનો અભાવ છે, આત્મરસના સદભાવમાં વિભાવ રસનો અભાવ છે. એક પત્રમાં સુગાની જે લીધું છે, એકના રસમાં બીજાના રસનો અભાવ છે.
આત્મરસ થાય એટલે બધા રસ
એવો રસ છે. અસંયોગી તત્વ છે, અસંગ તત્વ છે. અસંગ તત્વના રસમાં એને સંગનો રસ છે, સર્વસંગનો રસ એને મોળો પડી જાય છે, ફીકો પડી જાય છે, નિરસ થાય છે, એટલે ફીકો પડી જાય છે. અવશ્યપણે કામ તો અસ્થિનું થાય છે, પુરુષાર્થથી. અને બીજી બાજુનું જે પ્રયોજન છે, રસનું નિરસ થવું, એ આપોઆપ છે. એના માટે બીજું કંઈ કરવું પડતું નથી કે આ પદાર્થ છોડી દો, આનો ત્યાગ કરી દો, આમ કરી દો, આ નિયમ કરી દો, એ કર્યા વિના સીધો જ એનો રસ નિરસપણાને પામે. મોક્ષ માર્ગમાં જે ગુણસ્થાન અનુસાર ત્યાગની પરિપાટી છે, ત્યાં તો આ જ કાર્ય પદ્ધતિ છે.
બરાબર.
કે પહેલા રસ છૂટે છે અને પછી એનો નિયમ લેવામાં આવે છે.
બરાબર.
રસ પહેલા છૂટી જાય છે, પછી જયારે નિયમ અંગીકાર કરવામાં આવે છે, જેમ કે પંચમ ગુણ સ્થાનમાં દેશવ્રતના નિયમો અંગીકાર કરવામાં આવે છે, છઠ્ઠા ગુણ સ્થાને મહાવ્રતના નિયમો અંગીકાર કરવામાં આવે છે, ત્યાં રસ તો પહેલા ખલાસ કર્યો છે એ સાધકે. પછી સ્વવિકલ્પણે જે પ્રતિજ્ઞા લેવામાં આવે છે, નિયમ કરવામાં બાંધવામાં આવે છે, ત્યારે એનો વિકલ્પ પણ એને ખલાસ થાય છે. પછી વિકલ્પ એનો વિકલ્પ ન આવે. પહેલા રસ ઘટી ગયો હોય તો પણ વિકલ્પ આવવાનો સંભવ છે, પણ એટલી સ્વરૂપ સ્થિરતા, વિતરાગ ભાવની વૃદ્ધિ થાય છે કે પછી વિકલ્પ પણ છૂટી જાય છે અને વિકલ્પ ન આવે. વિકલ્પ ન આવે પછી તો આગળનું કોઈ પ્રક્રિયાનો તો સવાલ રહેતો નથી. એ રીતે બાહ્ય ત્યાગની પરિપાટી છે મોક્ષ માર્ગની વિશે. એ પરિપાટીને અનુસર્યા વિના રસ એમને એમ રહી જાય ને બહારમાં ત્યાગ કરે, પ્રતિજ્ઞા કરે, તો એથી કાંઈ એને આત્મહિતનું કોઈ ફળ, મોક્ષનું ફળ, મોક્ષ માર્ગમાં આવવાનું કાંઈ પણ બની શકતું
નથી.
ઉલટાનો પર્યાય દૃષ્ટિથી ત્યાગાદિ કરવા કરતાં એને દ્રઢ થાય છે કે મેં ત્યાગ કર્યો, મેં ત્યાગ કર્યો, મેં ત્યાગ કર્યો, હું ત્યાગી, હું ત્યાગી, એવું જે દ્રઢ થાય છે એમાં મિથ્યા તો દ્રઢ થતા આગળ જતા જીવ ગ્રહિત મિથ્યાત્મા પણ ચાલ્યો જાય છે. નુકસાન થાય છે લાભ કરવાને બદલે. કેટલાક જીવો ચારિત્રની મંદતામાં આવે છે, ચારિત્ર મોહ એનો મંદ થાય છે, પણ દર્શન મોહ એનો તીવ્ર થાય છે. ચારિત્ર મોહ મંદ થાય એ બધાને ખ્યાલ આવે છે, કેટલો મંદ કસાય છે, કેટલો ત્યાગ છે, ખરેખર આને કંઈક જીવનમાં ઉતાર્યું છે. શું લોકો કે
જીવનમાં ઉતાર્યું
કે આને કંઈક જીવનમાં ઉતાર્યું છે, અથવા બાહ્યક્રિયાના આગ્રહી પણ એમ કે તમે વાતો કરો, માં પહેલાં જીવનમાં ઉતારો, પહેલાં તમે પાળી બતાવો, પહેલાં તમે ત્યાગ કરીશો કરીને લોકોને સાબિત કરો કે મેં જીવનમાં ઉતાર્યો છે. ભાઈ જીવનમાં એવી રીતે નથી ઉતરતો, બાહ્યક્રિયામાં ઉતરે છે. એ બાહ્યક્રિયા એ આત્માનું જીવન નથી, એ જીવનમાં ઉતાર્યું નથી ખરેખર તો એમ છે. એટલે યથાર્થ વિધિએ કાર્યની સિદ્ધિ છે, અવિધિએ કાર્ય કરવા જતા નુકસાન થાય છે, લાભ થતો નથી પણ
નુકસાન,
ઉલટાનું નુકસાન થાય છે. ગુરુદેવની કૃપા છે કે આવી બધી ચોખવટ થઈ, નહીતર તો બધા સંપ્રદાયોની શું દશા છે એ ખ્યાલમાં આવે એવી વાત છે. ગુરુદેવની કૃપાથી સમજી શકાય એવી વાત છે, નહીતર આપણે પણ એમાં જ ક્યાં ખલવાઈ ગયા હોત એવી વાત છે. ઓગણસિત્તેર 70માં બોલમાં આત્મ સ્વરૂપનો મહિમા કરેલો છે, સ્વરૂપ મહિમાનો બોલ છે. કહે છે કે બધું આત્મામાં છે ને બહાર કાંઈ નથી. બધું એટલે શું? સોનું ચાંદી હીરા જવેરાત બધું આત્મામાં છે. બધું આત્મામાં છે એટલે મીઠાઈ ને બધું સારી સારી ચીજો જગતની બધી આત્મામાં છે. આત્માને માટે યોગ્ય એવું આત્માનું બધું આત્મામાં છે. આત્મા સ્વરૂપે કરીને પરિપૂર્ણ છે, પોતાના સ્વરૂપથી પોતે પરિપૂર્ણ છે. બધું આત્માનું બધું આત્મામાં છે. આત્માનું જે કાંઈ નથી તે આત્મામાં નથી, તો એને જરૂર પણ એની નથી એમ છે. ગુરુદેવ પ્રવચન કરતા ત્યારે આ એક તર્ક કરતા અવારનવાર લોકો, સાહેબ પૈસાની તો પગલે પગલે જરૂર પડે છે, પગલે પગલે પૈસાની જરૂર પડે છે. અને અહીંયા કહે છે કે બધું આત્મામાં છે, પૈસા આત્મામાં છે? અનાદિથી વર્તમાન સુધી અનંત કાળ ગયો તો મનુષ્ય ગતિ સિવાય પૈસાનો બીજી ગતિમાં તો પૈસાનો વ્યવહાર જ નથી. ત્યાં આત્મા નહોતો બીજી ગતિમાં, કે બીજી ગતિમાં જ જાજુ રહ્યો છે. મનુષ્ય ગતિમાં તો ભાગ્યે જ આવ્યો છે, અન્ય ગતિમાં જ રહ્યો છે. તો એ જીવતો રહ્યો છે, એનો નાશ નથી થયો, હજી જીવે છે. એ કોના આધારે જીવે છે? કે પોતાની જે શાશ્વત હયાતી છે અને જીવત્વ શક્તિ છે એને લઈને જીવી રહ્યો છે. એનું શાશ્વત પણ મિટાવી શકાય એવું નથી, ચાહે પૈસા હોય કે ચાહે પૈસા ન હોય. તેથી કઈ આત્માનો નાશ થઈ જાય એવું નથી. આ તો આખી બીજા દ્રષ્ટિકોણથી વાત છે કે તું તારા આત્માનું જ્ઞાન કર અને તારા આત્માનો અનુભવ કર, ઓળખીને અનુભવ કર, તો તને જરૂર એમ લાગશે કે તારું સર્વસ્વ બધું, એટલે તારું સર્વસ્વ બધું આત્મામાં છે, બહારમાં કાંઈ નથી. મુનિ દશા તો એક જગતને ચેલેન્જ જેવી વાત છે. જૈન દર્શનમાં જૈન મુનિની દશા છે એ તો એક જગતને પડકાર કરે એવી વાત છે. કે જુઓ, કોઈ પણ જગતના કહેવાતા સુખના સાધન વિના ઘણા આનંદથી અને ઘણા સુખથી જીવાય છે એવી આ દશા છે. કેવું જીવન છે કે એવંત સુહી મુનિ વિતરાગી. આ જગતમાં કોઈ એકાંતે સુખી હોય તો તે વિતરાગી મુનિ છે. કે જે વિતરાગી મુનિ પોતાના બાહ્ય જીવન માટે કોઈ પણ પ્રકારની કોઈની પાસેથી અપેક્ષા રાખતા નથી, અને બીજાએ આગવી વ્યવસ્થા કરવી હોય, આગોતરી વ્યવસ્થા કરી હોય તો એનો સ્વીકારતા નથી, સ્વીકાર કરવા તૈયાર થતા નથી. માત્ર ઉદ્દેશિક આહાર ન લે એટલું જ નહીં, કોઈ પણ ચીજ નહીં, બીજી ચીજ તો એમને લેવાનો પ્રશ્ન નથી. એ તો નિષ્પરિગ્રહી છે. એક આહાર ગ્રહણ કરે છે તો એના માટે નિયમ કે પ્રાણ જાય તો પણ એક અનાજનો કણ કે એક પાણીનું બિંદુ ઉદ્દેશ્ય કે એમના માટે તૈયાર થયેલું સ્વીકારે તો એ મુનિ હોય નહીં. મુનિ હોય તો સ્વીકારે
નહીં.
છતાં વધુમાં વધુ સુખી એ છે એમ કે છે. આ એક જગતને પડકાર મારે એવો વિષય છે. એમને એમ નથી કહ્યું કે બધું આત્મામાં છે ને બહાર ક્યાંય નથી. મારું પૂરેપૂરું સુખ મારા આત્મામાં છે ને મારા આત્માના અવલંબને હું સુખી થાઉં, આ એક જ સુખનો ઉપાય છે, એનો આ પ્રગટ પુરાવો છે. અષ્ટપાવડમાં એટલા માટે મુનિરાજને જૈન માર્ગ, જિન માર્ગ મૂર્ત સ્વરૂપ કે મૂર્ત સ્વરૂપે જીન માર્ગ કહેવામાં આવ્યો છે, અથવા જીન માર્ગ છે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એ જીન માર્ગ મોક્ષ માર્ગ છે, એ અરૂપી આત્માના અરૂપી પરિણામ છે, અમૂર્ત આત્માના અમૂર્ત પરિણામ છે. છતાં મૂર્તિમંત મોક્ષ માર્ગ કોઈને જોવો હોય, જોઈ લ્યો આ મુનિ, મૂર્તિમંત મોક્ષ માર્ગ છે એવો શબ્દ વાપરો છે, મૂર્તિમંત મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગની મૂર્તિ છે એ માર્ગમાં આવીને આ વાત કરી છે મુનિરાજોએ, આચાર્યોએ, સંતોએ, કે બધું આત્મામાં છે ને બહાર કાંઈ નથી, બેસવું મુશ્કેલ પડે એવું છે, બધું આત્મામાં બહાર કાંઈ નથી. આ જગતના સંસારી જીવને બહારમાં બધું ભર્યું ભર્યું લાગે, દુનિયાનો છેડો ઘર, પછી મારા ઘરે આવું ત્યારે મને શાંતિ, અહીંયા બધું મને ભર્યું ભર્યું લાગે છે, એ તો તારું મમત્વ તે સ્થાપ્યું છે, આ મારું છે એવું મમત્વ સ્થાપ્યું છે. એ કલ્પનામાં પણ તને આટલી ઓથ અને આશ્રય મળે છે કે જે પદાર્થો અનિત્ય અને અશરણભૂત છે, અશાશ્વત છે, છતાં તને એમ લાગે છે કલ્પના એ કરીને, તો શાશ્વત પદાર્થનો આધાર મળે તો એની હૂંફ કેટલી ચડે. અનિત્ય પદાર્થની તને આટલી હૂંફ રહે છે તો નિત્ય પદાર્થની હૂંફ કેટલી રહે, આ ત્રિરાશી મૂકવા જેવું.
બરોબર.
એને કહે છે બધું આત્મામાં છે, બધું આત્મામાં છે ને બહાર પણ થોડુંક છે એમ કાંઈ નહીં, બહાર તો કાંઈ જ નથી, બે સામે સામો દીધું છે, બધું આત્મામાં છે ને બહાર કાંઈ નથી. આ વાત એને ચાલતા પરિણામમાં ચકાસવી જોઈએ કે આમ કહે છે એમ કેમ લાગતું નથી, એથી ઉલટું કેમ લાગે છે, આત્મામાં કાંઈ દેખાતું નથી અને બહારમાં બધું ભર્યું ભર્યું લાગે છે,
એમ કેમ
કે આ ઉલટું છે.
ઉલટું દેખાય
જે કાંઈ જ્ઞાની કહે છે, સંતો કહે છે, એનાથી મારું પરિણમન તદ્દન ઉલટું ચાલે છે. અને ઉલટું ચાલે છે એટલું નહીં, એ ઉલટા પરિણમનમાં અનંત જન્મ મરણનું બીજ છે, એ મહારોગ છે, એ ભ્રાંતિએ કરીને ઉલટું લાગે છે, અને ભ્રાંતિ છે એ મહારોગ છે. બધું આત્મામાં છે કેવો ટુકડો છે, બધું એટલે અનંત ગુણ છે, જીવત્વ શક્તિ છે, સુખ શક્તિ છે, આનંદ શક્તિ છે, અનંત શાંતિ
છે,
ભરી છે અનંત જ્ઞાન ને અનંત સુખ આત્મામાં ભર્યું છે, અને બીજા અનંત નામ ન નામ જેને નથી એવા અનંત અનંત ગુણ છે. પોતાનું સાધન પોતામાં છે, આધાર પોતામાં છે, પોતાનો ભોગવટો કરે એવો ભોક્તૃત્વ ગુણ પણ આત્મામાં છે, અનંત પરમાનંદનો ભોગવટો થાય કોઈની જરૂર વિના, અંતરથી આનંદ આનંદના દરિયાઓ ડોલ્યા કરે, આખો દરિયો ડોલે આનંદનો, એવો આત્મા ભરેલો છે અંદરમાં. પણ આખી માન્યતા ઉલટી કરી નાખે છે, પોતાનું ભાવ મરણ કરે છે, એનું ખૂન કરીને બહારમાં સર્વસ્વ માને છે.
કેવી વાત, બધું અંદર,
બધું આત્મામાં છે ને બહાર કાંઈ નથી, તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય, તને કુતૂહલ હોય કે આ જગતની અંદર ઘણી વિવિધતા છે, કુતૂહલ થાય છે એ સંબંધીનું, હું જાણતો નથી ક્યાં ક્યાં શું શું છે, તને કાંઈ જાણવાની ઈચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર, આત્મસાધના કર, જાણવા માટે બહાર પર્યટન કર, જાણવા માટે પુસ્તકો વાંચ, જાણવા માટે બીજા સાધનો અંગીકાર કર. એ વાતને લીધે તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો પણ તું તારા આત્માની સાધના કર. એકને જાણતા બધું જણાશે, પ્રવચન સારમાં તો એ અધિકાર ચાલ્યો છે 40 ગાથા પછી. અને એનો સરવાળો એ છે કે આત્માને જાણે બધું જાણે, બધું તે જ જાણે કે જે આત્માને જાણે. તો શ્રીમદજી એના ઉપરથી એક વાત એવી કહી કે આત્માને જાણ્યા વિના જે જગતની રચના જાણવા માટે ઉતાવળો થાય છે અને જાય છે જગતમાં જાણવા માટે, એ બંધનમાં પડે છે, એ બંધાય છે. એ રીતે એને જગતના પદાર્થોનું જ્ઞાન પૂરું તો થશે નહીં, અધૂરું થશે, એમાં બંધાશે. કેમ કે ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ સહિત એ જાણવા જાય છે તો કેટલાક પદાર્થો છે એને સારા લાગશે, કેટલાક પદાર્થો સારા નહીં લાગે. કેટલાક પદાર્થો જાણતા એ રાગનો વિષય બનાવશે, કેટલાક પદાર્થો જાણતા એ દ્વેષનો વિષય બનશે. સુગંધ જાણતા એને રાગ થશે અને દુર્ગંધ જણાતા એને દ્વેષ થશે. કેવળ જ્ઞાન થતા બધું જણાઈ જવાનું છે, તે પણ બધું જાણવાના લક્ષ્ય નહીં, આત્મામાં લીન રહેતા આખા જગતના બધા પદાર્થો એની અંદર જણાઈ જશે, પ્રતિબિંબિત થઈ જશે સામે ચાલીને. તો પછી અત્યારથી આ વાંચી વાંચીને શોભસમ વધારવું અને ઘણું જાણવું એવું શા માટે? બહુ એમાં અધ્યાત્મનો મુદ્દો છે. જે જીવો શાસ્ત્ર અધ્યયનની પ્રવૃત્તિ કરે છે એવા જીવોને પણ અનેક શાસ્ત્રો વાંચીને ઘણું જાણવાનો એક વ્યામોહ થાય છે. ઘણું વાંચું, ઘણું વાંચીને ઘણું જાણું, અને એ રીતે ક્ષોભસમ વધારવાની પ્રવૃત્તિમાં પડે છે કે અંતર્મુખ થઈને આત્મસાધના કરવાનું ચૂકી જાય છે. એટલે એની અંદર જે મહત્વની વાત છે એ આધ્યાત્મિક વિષયની છે કે જો તું શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિમાં આવ્યો તો પણ મને તો આમ લાગ્યું છે કે જો કેવળ જ્ઞાન થતાં બધું જણાઈ જવાનું છે તો અત્યારથી આ ખૂંકો પરિશ્રમ શું કરવા કરવો? શાસ્ત્રો વાંચી વાંચીને ઘણું જાણવું એવી જરૂર તારે શું છે? એવી જરૂર તારે નથી. કોઈ પ્રશ્ન પૂછે તો પછી શાસ્ત્ર વાંચ્યા હોય તો જવાબ દઈએ કે ભલે તને જવાબ દેતા ન આવડે, શું તને જવાબ દેતા ન આવડે એનો કોઈ વાંધો નથી, પણ એ જવાબ દેવાનું શીખવા જતા બંધનમાં પડી એ વાંધો છે. જવાબ દેતા ન આવડે એનો કઈ વાંધો નથી, પણ જવાબ દેતા આવડે એવું શીખવા જતા નવું બંધન ઊભું કરીશ અથવા તો એમાં અટકી જઈશ ને આત્મા બાજુ નહીં વળી શકે એ મોટો વાંધો છે. એટલે એ વિષયનું આડકતરું સૂચન છે અહીંયા કે તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર. જાણવાની ઈચ્છા માટે બીજી પ્રવૃત્તિમાં પડીશ નહીં, આત્મસાધનામાં રહેજે. જાણવાનું જે અન્ય પદાર્થોને વિશે જાણવા સંબંધીનું કુતૂહલ છે એ કુતૂહલ કરવા યોગ્ય નથી. જો કે જ્ઞાનીને તો એક બીજી રીતે સમાધાન વર્તે છે, એને પોતાના કેવળ જ્ઞાન સ્વભાવી આત્માની પ્રતીત છે. બીજા કેવળ જ્ઞાનીઓની પણ એને પ્રતીત છે, સર્વજ્ઞની એને પ્રતીત છે અને પોતાના સર્વજ્ઞ સ્વભાવની પણ એને પ્રતીત છે. તો એ પ્રતીતની અંદર શું વિષય છે કે કેવળ જ્ઞાનમાં કુતૂહલ છે? કેવળ જ્ઞાનમાં કુતૂહલ નથી, કેમ કે એક સમયમાં બધું જણાય છે, કઈ કોઈ વિષય અજાણ્યો નથી કે જેથી કુતૂહલ થાય. આશ્ચર્ય થતું નથી, કુતૂહલ થતું નથી, કાંઈ અચાનક થાય છે એવું એમાં કાંઈ લાગતું નથી, કેમ કે પહેલેથી જ બધું જણાઈ ગયું છે. એવા કેવળ જ્ઞાનની જેને પ્રતીત છે એને પણ આશ્ચર્ય અને કુતૂહલ સમાઈ જાય છે. એવા જ્ઞાનીને કુતૂહલ અને બહારના પદાર્થો વિશેનું જે આશ્ચર્ય છે એને સમાઈ જાય છે, એને થતું નથી. સામાન્ય માણસને તો મતલબ વાજાવાળા નીકળે ત્યાં કુતૂહલ થાય કે આ કોનો વરઘોડો નીકળ્યો, એના એ વાજા હોય ને એનો એ વરઘોડો હોય ને, કોઈને ઓળખાય ઓળખતા ન હોય તો પણ
કાંઈ ન હોય,
કાંઈ એને લેવા કે દેવા હોય તો પણ કુતૂહલ થાય છે. લાગે એમ કે આ કુતૂહલ તો સામાન્ય ભાવ છે, કયું કઈ કઈ ક્રોધ જેવો કસાય થોડો છે એને તમે નિંદો છો એમ કે કુતૂહલ તો સામાન્ય વાત લાગે છે. કે એ ક્રોધ છે એ ચારિત્ર મૂળના ની તીવ્રતા વાળા પરિણામ છે, એટલે તને દેખાય છે ને એની નિંદા કરવાનું પણ તને લાગે છે કે આ યોગ્ય નથી. પણ આ તારા આત્મરુચિ થી વિપરીત છે, બાહ્ય પદાર્થો વિશેનું કુતૂહલ એ દર્શન મોહનું કારણ છે અને આત્માની અરુચિને એ પ્રસિદ્ધ કરનારા પરિણામ છે. આત્માની રુચિવાળાને કુતૂહલ બહારના પદાર્થો વિશેનું ઘટી જાય છે એ આત્માની રુચિને સૂચવે છે, અને બાહ્ય પદાર્થો વિશેનું કુતૂહલ વિશેષ રહે છે એ આત્માની અરુચિને સૂચવે છે. આમ દર્શન મુવારે સીધો સમજ છે. એટલે પહેલા વચનને અને બીજા વચનને એ દ્રષ્ટિકોણથી પણ અનુસંધાન છે કે કુતૂહલ કર્મમાં બધું આત્મામાં છે, બહારમાં જાણવાની ઈચ્છા પણ તારે કરવા જેવી નથી. ઈચ્છા એટલે અહીંયા કુતૂહલ છે, તને કાંઈ પણ જાણવાની ઈચ્છા કુતૂહલથી થતી હોય તોય તું બહાર ખેંચાઈશ નહીં ને બહાર લંબાઈશ નહીં. આત્મસાધનામાં રહેતા એને એ કુતૂહલને સમાવી દેતો, ઉપશમ કરી નાખેનો, બધું આત્મામાં છે, કાંઈ તારો તને કાંઈ એ જાણવાથી કાંઈ લાભ નથી. કદાચ તારો તે જાણવા માટે કુતૂહલ લંબાવીને જાણ્યા છે તે પદાર્થોને, તેથી કરીને તને કાંઈ તૃપ્તિ થવાની નથી. ઘણું જાણવાનું છદ્મસ્તને બાકી રહી જાય છે, બાકી હોય છે અને કોઈ રીતે બહાર ખેંચાઈને બહાર દોડે કોઈ તૃપ્તિ થઈ શકે એવો વિષય નથી. ગર્ભિત રીતે દર્શનમાં સંબંધિત અહીંયા ઉપદેશ છે.
બરોબર,
વાત તો સાદી છે કે બધું આત્મામાં છે અને કાંઈ જાણવાની ઈચ્છા થતી હોય તો આત્માની સાધના કર, પણ એમાં દર્શન મોહના આવરણથી બચાવવાની વાત છે. ખરેખર તો દર્શન મોહનો નાશ થાય એવો ઉપદેશ જ ક્વચિત છે જૈન દર્શનને છોડીને, અથવા જૈન દર્શનના મૂળ વિષયને છોડીને. જૈન અને જૈનેતરમાં બધે ચારિત્ર મોહના દોષોને મટાડવા માટેના ઉપદેશો ચાલે છે. સંક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, ત્યાગ કરવો, ફલાણું આમ કરવું, તેમ કરવું, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, ફલાણું, અનેક જાતની વાતો છે એ બધી ચારિત્રના મોહને અનુસરીને ચાલે છે. મૂળમાં જે અનંત સંસારનું કારણ છે દર્શનનું, એનો ઉપર તો જ્ઞાનીઓનું જ ધ્યાન છે, બીજા લોકોનું એના ઉપર ધ્યાન નથી, કેમ કે એ માર્ગ એના હાથમાં આવ્યો નથી. કેવી રીતે વાત કરે જે વિષયથી પોતે અજાણ છે એ કેવી રીતે વાત કરે?
ઉદ્દેશ 45 વર્ષ આગ ગાય
એક જ વિષય આત્મા, અને તમામ સમ્યક દ્રષ્ટિથી માંડીને જે મોક્ષ માર્ગી ધર્માત્મા છે એના વિષયમાં આ વાત વિશેષ કરીને આવશે.
બરોબર.
વર્તમાન ઉપલબ્ધ શાસ્ત્રો લ્યો તો પણ એમાં ચારિત્રમોને મટાડવા માટેના શાસ્ત્રો કેટલા, કે બહુ અલ્પ છે એ ઉપદેશ. ધર્માત્માઓને ઉપદેશ થોડો છે, કેમ કે એ તો બોધને પ્રાપ્ત થયેલા છે, મોક્ષ માર્ગમાં આવેલા છે, એને તો ઉપદેશ ઓછો આપ્યો છે, એમની દશા યોગ્ય.
બરોબર.
વધુ ઉપદેશ જ જે મોક્ષ માર્ગમાં આવ્યા નથી એને મોક્ષ માર્ગમાં લાવવા માટેનો છે, વધુમાં વધુ ઉપદેશ એના માટેનો છે. પરિણમવાનો તને કઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય એટલે કુતૂહલ છે, એ કુતૂહલ ને પોષણ ના આપીશ એમ કે છે. બીજું બીજું જાણીને, ઘણા શાસ્ત્રો વાંચીને, ઘણા શાસ્ત્રોમાંથી જાણીને તારી આત્મા સંબંધી અરુચિને પોષણ ના આપીશ એમ કે છે. આત્મસાધનાની દિશા મુખ્ય રાખવી. તો તું તારા આત્માની સાધના કર, સમ્યક દ્રષ્ટિ જીવો, ચાર અનુયોગ વાંચે, ફરી અન્ય મતિના શાસ્ત્રો પણ કોઈ વાર વાંચે તો પણ એમાંથી એ આત્માનો વિષય મુખ્ય કરી જાય છે. આ એક એમના પરિણમનશીલ પરિણમનશીલતા જે ઉત્પન્ન થઈ છે સ્વભાવ પ્રત્યેની, એનું ઢળણ વલણ છે એ કામ કરી જાય છે. બીજા જીવોને કુતૂહલથી જાણવું જાણવું ઘણું જાણવું એ કુતૂહલ છે, એટલે આત્માની અરુચિ છે. કુતૂહલનું બીજું નામ આત્માની અરુચિ છે, એને પોષણ આપવાનું થાય છે, અને એ પોષણ છે એને નુકસાન કરે છે. પૂર્ણતા પ્રગટતા લોકાલોક તેમાગ્નિ રૂપે જણાશે. તને કાંઈ જાણવાની ઈચ્છા થતી હોય પણ તને જ્યારે પૂર્ણતા પ્રગટ થશે ત્યારે લોકાલોક તેમાગ્નિ રૂપે જણાશે. અત્યારે જાણવા જઈશ તો આખો લોકાલોક જણાશે નહીં, કેમ કે મર્યાદિત ક્ષોભસમ છે અને મર્યાદિત પુણ્ય છે. જગત જગતમાં રહે છતાં કેવળ જ્ઞાનમાં બધું જણાય છે. જગત જગતમાં રહે, જગતને કેવળ જ્ઞાનમાં આવવું પડતું નથી, અને કેવળ જ્ઞાનના ઉપયોગને જગત બાજુ જાવું પડતું નથી. કેવળ જ્ઞાન આત્મા આશ્રય રહે છે, નિરવશેષ અંતર્મુખ જ્ઞાનનો ઉપયોગ છે, અને છતાં એમાં લોકાલોકના જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. એ રીતે કેવળ જ્ઞાન બધું જાણે છે, અથવા કેવળ જ્ઞાનમાં આપોઆપ બધું જણાઈ જાય છે. કેવળ જ્ઞાનને જાણવા માટે જવું પડતું નથી. જગત જગતમાં રહે છતાં કેવળ જ્ઞાનમાં બધું જણાય છે. જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા તેની જાણ બહાર કાંઈ રહેતું નથી. જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા તેની જાણ બહાર કાંઈ રહેતું નથી. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, જાણનાર એવી શક્તિની આ પરિસ્થિતિ છે, કે જ્યારે એ પરિપૂર્ણપણે શુદ્ધ પરિણમે છે ત્યારે કોઈ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત ન થાય એવું બને નહીં, ચાહે જેટલું ક્ષેત્ર હોય. કેવળ જ્ઞાન થાય ત્યારે 500 ધનુષ માંડી અને એક ધનુષ સુધીની, 7 ફૂટ 7 હાથ, 7 હાથ કહેવાય છે, 7 હાથનો એક ધનુષ, એક ધનુષથી માંડીને 500 ધનુષ સુધીની ચરમ શરીરની કાયા હોય છે મનુષ્ય. આદિનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન 500 ધનુષ, ભગવાન મહાવીર સ્વામીની 7 હાથની કાયા. ક્ષેત્ર ગમે તેવડું હોય, લોકાલોક એની અંદર જાણનાર તત્વ જ્યાં પરિપૂર્ણપણે શુદ્ધ પરિણમે એ જાણનાર નહીં, કાંઈ બહાર રહેતું, જાણ બહાર હવે પછી કાંઈ રહેતું નથી. અને સાથે સાથે આનંદ આદિ અનેક નવીનતાઓ પ્રગટે છે. એકનું જ્ઞાન જ પરિપૂર્ણ શુદ્ધ થઈને લુકાલુકને જાણે છે એમને. આનંદ વગેરે અનંત અનંત ગુણની વિશિષ્ટતાઓ, આશ્ચર્યજનક વિશિષ્ટતાઓ, આત્માની સર્વલબ્ધિઓ, આત્માની સર્વ રિદ્ધિ સિદ્ધિ, આત્મામાં આત્મગુણની રિદ્ધિ સિદ્ધિ બધી પ્રગટ થાય છે. કોઈ ચીજ બાકી રહેતી નથી. એવો આત્મ સ્વરૂપનો મહિમા છે, અથવા એવું મહિમાવંત આત્મ સ્વરૂપ છે. પ્રવચન સારમાં તો આનું એક લોજિક આપ્યું છે, કેવી રીતે એકને જાણતા બધું જણાય છે. એ સમજમાં સૂક્ષ્મ વિષય લીધો છે, પણ કેવો જ્ઞાનનો અધિકાર ચાલે છે. 47 ગાથાથી સૌ વર્તમાન અવર્તમાન વિચિત્ર વિષમ પદાર્થને યુગપદ સર્વતઃ જાણતું તે જ્ઞાન ક્ષાય જ્ઞાન છે એમ જિનેન્દ્ર દેવ કહે છે. એ 47 ગાથા છે. જાણે નહીં યુગપદ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને તે સપર્યય એક પણ નહીં દ્રવ્ય જાણવું શક્ય છે. શું કહે છે? જો જે ત્રણ લોકને જાણે છે તે એક દ્રવ્યને પણ જાણતો નથી. જો એક દ્રવ્ય અનંત પર્યય તેમ દ્રવ્ય અનંતને યુગપદ ન જાણે તો તે કેમ જાણે સર્વને? 49 કથામાં વિશે ચાલી પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે, અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે પ્રતિભાસમય મહાસામાન્ય પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે, અને તે વિશેષોના નિમિત્ત સર્વદ્રવ્ય પર્યાયો છે. શું છે? જ્ઞાન પોતે મહાસામાન્ય છે અને અનંત વિશેષોમાં વ્યાપનારું છે. તે વિશેષો તો કે જગતના સર્વદ્રવ્ય પર્યાયો તે તેના વિશેષો છે. હવે જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત છે, જે સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત છે, એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્ય રૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વડે જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્તભૂત સર્વદ્રવ્ય પર્યાયોને કઈ રીતે જાણી શકે? એટલે જે આત્માને જાણે તે જ સર્વને જાણી શકે. કેમ કે અનંત વિશેષો અનંત દ્રવ્ય પર્યાયો જાણવા છે એ કોણ જાણશે? જ્ઞાન જાણશે. તો એ જ્ઞાનનો જે અનુભવ નથી કરતો તે અનંતને કેવી રીતે જાણશે? આવી રીતે લોજિક લીધો. ત્યારે હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન. આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં, અન્યપણું હોવા છતાં, પ્રતિભાસ અને પ્રતિભાષ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે, અર્થાત જ્ઞાન અને જ્ઞેય આત્માના જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત એકમેક રૂપ હોવાને લીધે તેઓ ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, જ્ઞાન જ્ઞેયને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધું જાણે કે આત્મામાં પેસી ગયું હોય એ રીતે પ્રતિભાસે છે અને જણાય છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, અનુભવે છે, જાણે છે, અને પોતાને જાણતા સર્વજ્ઞેયો જાણે કે તેઓ તે જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે જણાય છે. કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી જ્ઞેયાકારોને ભિન્ન કરવા અશક્ય છે. જો આમ ન હોય તો જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય.
બરોબર,
ન્યાય એમ લીધું છે કે જ્યાં એક જ્ઞાનને જ્ઞાન જાણે છે ત્યાં એ જ્ઞાન સર્વ વિશ્વમાં વિશેષોમાં વ્યાપનારું હોવાથી આ એકને જાણતા સર્વ જણાઈ જાય છે, એ ન્યાય લીધો છે. ગણિત જેવી પદ્ધતિ લીધી છે.
દેવ શ્રી મંદર.